પ્રકરણ 16 રાજ્યાભિષેક. તેમણે રાજમહેલમાં પ્રવેશ કર્યો કે તરત જ રાજગુરુ વસિષ્ઠે રામના રાજ્યાભિષેકની તારીખ જાહેર કરી. તે ઘટના માટે તેમણે જે દિવસ પસંદ કર્યો હતો તેના શુભ લક્ષણોનું તેમણે વિસ્તારપૂર્વક વર્ણન કર્યું. રાજ્યાભિષેક માટે વેદમાં વિદિત કરાયેલી વિધિઓમાં ભાગ લેવા માટે પંડિતોને અને પુરોહિતોને નિમંત્રણ આપ્યું. તેમણે વસિષ્ઠના નિર્ણયની કદર કરી અને તે બોલ્યા કે આ રાજ્યાભિષેક સર્વ માનવ જાતિ માટે શાંતિ અને સમૃદ્ધિ લઈ આવશે. વસિષ્ઠે સુમંત્રને પોતાની પાસે બોલાવીને કહ્યું, અશ્વદળ, ગજદળ, રથદળ અને પાયદળ સેનાના એ ચારે અંગોને નગરીમાં એકત્રિત કરો, કારણ કે રામનો રાજ્યાભિષેક થવાનો છે. તે સાંભળીને સુમંત્રને ખૂબ આનંદ થયો. તેમણે ચતુરંગ સેનાની હાજરી માટે વ્યવસ્થા કરી. તે પ્રસંગ માટે હાથીઓને, અશ્વોને, રથોને ભવ્ય રીતે શણગારવામાં આવ્યા. નગરીના દરવાજા બહાર તેમને પંક્તિબદ્ધ રીતે રાખવામાં આવ્યા. અશ્વ સૈનિકોએ અને પાયદળના સૈનિકોએ રંગીન ગણવેશ પહેર્યો હતો. તેઓ સાવધાનની સ્થિતિમાં ખડા રહ્યા હતા. ઉત્સવ માટે નગરીમાં જઈ કવાયત માટે તે તૈયાર હતા. રાજ્યાભિષેકના ઉત્સવમાં જરૂરી અનેક પ્રકારની માંગલિક દ્રવ્ય સામગ્રી સમયસર લઈ આવવા માટે ચારે દિશાઓમાં દૂતોને મોકલવામાં આવ્યા. આખી નગરી આનંદના ઉત્સવમાં આવી ગઈ. પોતાના ઘરો અને શેરીઓ શણગારવામાં નાગરિકો એકબીજા સાથે સ્પર્ધા કરવા લાગ્યા. લોકોને લાગ્યું કે નગરીની શોભા જોવા માટે અમારી આ બે આંખો પૂરતી નથી. અયોધ્યા બહારથી પોતાની સાથે આવેલા સુગ્રીવ, વિભીષણ, અંગદ, નલ, નીલ અને બીજાઓ પ્રત્યે રામે ખાસ ધ્યાન આપ્યું. તેમની રહેવા માટેની તથા તેમની જરૂરિયાતો પૂરી કરવાની બરાબર જોગવાઈઓ કરવાની આજ્ઞા આપી. તે આજ્ઞા અનુસાર અતિથિઓના સુખ સગવડ માટેની વ્યવસ્થા કરવા માટે રાજમહેલના સેવકો દોડી ગયા. રામે ભરતને બોલાવ્યા. પોતાને હાથે તેમના જટારૂપ બની ગયેલા વાળ ઓળ્યા, કારણ કે વર્ષો સુધી ભરતે પોતાના વાળની દરકાર રાખી ન હતી. ભરત સ્નાન કરતા હતા ત્યારે ત્રણેય ભાઈઓએ પોતે તેમને પાણી રેડીને સ્નાન કરાવ્યું. પછી વસિષ્ઠે રામને પોતાની જટા છોડી નાખવા અને મંગલમય સ્નાન કરવા માટે સંમતિ આપી. તે દરમિયાન રાણી માતાઓએ સીતાને સ્નાન કરાવ્યું. તેમણે દરકારપૂર્વક સીતાના ગૂંચવાળા વાળ ઓળ્યા અને સીતાને પીળા રેશમી વસ્ત્રો પહેરાવ્યા. તેમણે સીતાને પુષ્કળ રત્નજડિત આભૂષણો પહેરાવ્યા. સીતા લક્ષ્મીદેવી સમાન પ્રકાશવા લાગ્યા. પછી તે જઈને રામની ડાબી બાજુએ બેઠા. રામને અને સીતાને પાસે પાસે બેઠેલા જોઈને ત્રણેય માતાઓને ખૂબ આનંદ થયો. તેઓ મનમાં બોલ્યા, શું આપણે માટે આજનો દિવસ સૌથી વધારે ભાગ્યશાળી નથી? આજે અમારા જીવન ધન્ય બની ગયા. આજે અમારી સૌથી વધારે વાલી ઈચ્છા પૂર્ણ થઈ. આજે અમારી આંખો કૃતાર્થ થઈ. રામને અને સીતાને જોતા અને તેમને નારાયણ તથા તેમના દિવ્ય સહચારિણી લક્ષ્મી તરીકે માનીને માતાઓ બાહ્ય ભાન ભૂલી જ ગયા. રામના મુખનો પ્રકાશ જોઈને મહાન મુનિ વસિષ્ઠ આનંદ વિભોર બની ગયા. રામની દિવ્ય પ્રભા જોઈને તેમણે અગસીમ આનંદ થયો. તેમને લાગ્યું કે જેને માટે હું લાંબા સમયની રાહ જોતો હતો તે લક્ષ્ય આજે મને પ્રાપ્ત થયું. તે આનંદના ચિંતનમાં મગ્ન બનીને મૌન ઉભા રહ્યા. તેમણે સેવકોને બોલાવીને કહ્યું કે મહાન સિંહાસન લઈ આવો અને તેને રાજ્યાભિષેકના મંડપમાં મૂકો. તે સિંહાસનમાં અનેક જાતના રત્નો જડેલા હતા. આંખોને આજી મૂકે તેવા તેજ વડે તે સૂર્ય સમાન શોભતું હતું. રામે વસિષ્ઠને અને બીજા મુનિઓને સાષ્ટાંગ પ્રણિપાત કર્યા. તે માતાઓને પગે પડ્યા. પછી તેમણે વડાઓની અને નાગરિકોની સમગ્ર સભાને સાષ્ટાંગ પ્રણિપાત કર્યા અને ત્યાર પછી તે સિંહાસન ઉપર બેઠા. સીતા તેમને અનુસરી રહ્યા હતા. ભવ્યતા અને સર્વોત્કૃષ્ટ ગૌરવથી સભર આ અસાધારણ દ્રશ્યને એકત્રિત થયેલો સમુદાય માણી રહ્યો હતો. મુનિઓ, વડીલો અને અગ્રગણ્ય નાગરિકો તથા શુભેચ્છક સંતજનોમાં આનંદની અને કૃતજ્ઞતાની લાગણીઓ ઉભરાઈ ગઈ. બ્રાહ્મણો યોગ્ય વેદ મંત્રો ભણવા લાગ્યા. જનતાએ તેમને મોટેથી અને એટલી બધી વાર જયનાથ ગજવ્યો કે આકાશ તૂટી પડશે કે કેમ એવું લાગ્યું. તે દિવસ વૈશાખ માસના કૃષ્ણ પક્ષની સપ્તમી હતી. સભાની રજા અને બ્રાહ્મણોની સંમતિ લઈને વસિષ્ઠે રાજસત્તાનું ચિહ્ન રામની ભ્રમરની આસપાસ વિટાળ્યું. કૌશલ્યા રામને વારંવાર જોતા હતા અને સર્વોચ્ચ સુખ અનુભવતા. લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન એ ત્રણેય ભાઈઓના આનંદની તો વાત જ શી કરવી. તેમનો આનંદ અવર્ણનીય હતો. તેઓ છત્ર ચામર ઝાલીને સિંહાસનની પાછળ રામના પરિચારિકો તરીકે ઉભા હતા. તે દિવસે તેઓ જે પરિપૂર્ણતા માણી રહ્યા હતા તેને માટે તેમણે આ બધા વર્ષો દરમિયાન તપ કર્યું હતું. આકાશમાં દેવોએ વિજય દુધુંબીઓ વગાડ્યા. સ્વર્ગના સંગીતકારો સ્તુતિગાન કરવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. વિભીષણ, સુગ્રીવ, અંગદ, હનુમાન, જાંબુવાન, નલ, નીલ, દધિમુખ, દ્વિજ, મૈંદ આ વીરો હાથમાં ધનુષ્ય, બાણ, તલવાર, ભાલા અને બીજા આયુધો લઈને સિંહાસનની બંને બાજુએ પૂજ્યભાવપૂર્વક નમ્રતાપૂર્વક ઉભા હતા. ડાબી બાજુએ સીતા સાથે બેઠેલા રામ કરોડો કામદેવોની સુંદરતાને ધારણ કરી રહ્યા હતા. રઘુવંશના સ્વામીના દિવ્ય સૌંદર્યને જોઈને દેવો મુગ્ધ બની ગયા. રામે સુવર્ણ તારો વાળા રેશમી વસ્ત્રો પરિધાન કર્યા હતા, કાનોમાં રત્નજડિત કુંડળ ધારણ કર્યા હતા, તેમણે કાંડા ઉપર અને પગની ઘૂંટી ઉપર આભૂષણો પહેર્યા હતા, જે તેમના મોહક સૌંદર્યને કારણે વધારે સુંદર લાગતા હતા. તે ઘટનાની ભવ્યતાથી અને રામના અંગત પ્રતાપથી ત્રણેય ભુવનો આનંદ પામ્યા. સાચે જ આ દ્રશ્ય જોનાર લોકો જીવતા માણસોમાં સૌથી વધારે ભાગ્યશાળી હતા. સમુદ્રના દેવે રાવણને જે ઝળહળતી રત્નમાળા આપી હતી તે લઈને વિભીષણ આગળ આવે. સીતાએ તે સ્વીકારી. તે માળાનું તેજ વિશાળ સભાખંડમાં બધે પ્રસરી ગયું. બધાને તે રત્નમાળા અદ્વિતીય લાગી, પણ તે માળાને પોતાના હાથમાં રાખીને તેમણે રામના મુખ પાસે પ્રશ્નસૂચક રીતે જોયું. રામ સીતાના વિચારને સમજી ગયા. તે બોલ્યા, હે સીતા, અહીં હાજર રહેલામાંથી તમે જેને તમારી કૃપાને પાત્ર લેખો તેને આ રત્નમાળા તમે ભેટ તરીકે આપી શકો. સીતાએ એક ક્ષણ માટે વિચાર કર્યો અને હનુમાન તરફ દ્રષ્ટિ કરી. તે દ્રષ્ટિમાં રહેલી કરુણાથી સભાન બનેલા હનુમાન નમ્રતાપૂર્વક તેમની પાસે આવ્યા અને પ્રણામ કરીને ઉભ્યા. સીતાએ તે રત્નમાળા હનુમાનને આપી. હનુમાને તે માળાને અનેકવાર પોતાના હાથમાં ફેરવી જોઈ. તે રત્નમાળાના તેજથી સભામાંના બધા લોકોની આંખો અંજાઈ જતી હતી. અતૃપ્ત કુતૂહલથી હનુમાન તે માળાની વિશિષ્ટતા શોધી કાઢવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. તેમણે દરેક રત્ન ચૂંટી લીધો, પોતાના દાંત વચ્ચે તેને મૂક્યું, પોતાના કાન આગળ તેને ધર્યું અને પછી નિરાશ મુખવાળા બનીને કંટાળાપૂર્વક તે રત્નને ફેંકી દીધું. આ બધા લોકો માટે આશ્ચર્યકારક વર્તણૂક હતી. આ આશ્ચર્યકારક વર્તણૂકને કુતૂહલપૂર્વક લોકો જોઈ રહ્યા હતા. બધા મૌનને નિષ્ક્રિય બની ગયા. હનુમાને છેવટે છેલ્લા રત્નની પણ તેવી જ દશા કરી. કોઈ તો માયોમાય મંદ અવાજે વાતો કરવા લાગ્યા કે સીતાએ આટલા બધા પ્રેમપૂર્વક કરુણાપૂર્વક આપેલી રત્નવાળા માટે આવો વ્યવહાર કરનાર આ વાનર કોણ છે. બધાના ઓઠ ઉપર એક જ પ્રશ્ન, પોતે જે કિંમતી રત્નમાળા લઈ આવ્યા હતા તેનું હનુમાન આમ નિર્લજ્જતાપૂર્વક અપમાન કરી રહ્યા હતા તે જોઈને વિભીષણને પણ ખૂબ દુઃખ થયું. તે મનમાં બોલ્યા કે માળાના દરેક રત્નને ખેંચી કાઢીને તેમણે બાજુએ ફેંકી દીધું. સભામાંનો દરેક જણ પોતપોતાની રીતે હનુમાનની આ વર્તણૂક બાબત અનુમાન કરવા લાગ્યો. આખરે એક ખંડિયા રાજા પોતે પોતાની જાતને રોકી શક્યા નહીં. તેઓ ઉભા થયા અને પોતાના રોષને વાચા આપી. હે અદ્વિતીય વીર, આ રત્નમાળાને આટલા બધા ટુકડાઓમાં શા માટે ભાંગી નાખ્યું? એમ કરવું શું યોગ્ય હતું? એનું કારણ કહો. થોડું સ્પષ્ટીકરણ કરી અમારી શંકાનું નિરાકરણ કરો. ધીરજપૂર્વક તે સાંભળીને હનુમાને જવાબ આપ્યો, હે રાજા, મેં દરેક રત્નનું નિરીક્ષણ કર્યું કે તેમાં રામનું નામ છે કે નહીં. કોઈ પણ રત્નમાં મને તે જડ્યું નહીં. રામના નામ સિવાય તે માત્ર પથરા અને કાંકરા છે, એટલે મેં તે રત્નોને નીચે ફેંકી દીધા. તેથી તે રાજા ચૂપ ન થઈ ગયા. તેણે પૂછ્યું, હનુમાન, જો તમે એવી માગણી કરતા હો કે દરેક ચીજમાં અને કણમાં રામનું નામ હોવું જોઈએ, તો શું તે માગણી અશક્ય નથી? હનુમાને જવાબ આપ્યો, જેમાં રામનું નામ નથી તેનો શો ઉપયોગ, તેથી શો ફાયદો? મારે તેવી વસ્તુઓની કોઈ જરૂર નથી. વીર હનુમાને આમ તે રાજાની દલીલોને તુચકારી કાઢી, પણ તે રાજાએ વિરોધ ચાલુ રાખતા કહ્યું, જેમાં રામનું નામ નથી તેવી કોઈ પણ વસ્તુને તમે ધારણ ન કરો. ઠીક, તમે તમારો દેહ ધારણ કરી રહ્યા છો, તેને તમે તમારી સાથે લઈને ફરો છો, તમારા દેહમાં રામ નામ છે એમ અમને સાબિત કરીને બતાવો. હનુમાન મોટેથી હસ્યા. તે બોલ્યા કે હું તે સાબિત કરીશ. જો તેમણે પોતાના હાથ પરનું રૂવાડું ઉખાડ્યું અને તે રાજાના કાન આગળ ધર્યું. તે રૂવાડું રામ 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 એમ બોલતું હતું. તે રાજાએ સાંભળ્યું. રાજા આશ્ચર્ય પામ્યો, હનુમાનને પગે પડ્યો અને તેમની ક્ષમા માંગી. રામે હનુમાનને પોતાની નજીક બોલાવ્યા અને પ્રેમપૂર્વક તેમને ભેટી પડ્યા. રામે પૂછ્યું, હનુમાન, આ પ્રસંગ પર હું તને શું આપું? તને આપવા લાયક ભેટ હવે મારી પાસે કોઈ જ નથી. હું મારી જાત તને ભેટમાં આપું. પછી તેમણે પોતાનું શરીર હનુમાનને પકડવા માટે આપ્યું. કૃપાના આ અદ્વિતીય કાર્યોને જોઈ આખી સભામાં જય નાથ થયો. બધા લોકોએ હનુમાનની પ્રશંસા કરી અને કહ્યું કે બધા જગતોમાં હનુમાનનો જોટો જડે તેમ નથી. તેમણે હનુમાનની ભક્તિની અને તેમના સમર્પણ ભાવની સ્તુતિ કરી. પછી રામ સિંહાસન પરથી ઉઠીને બહાર ગયા. ત્યાં ખુલ્લી જગ્યામાં વિશાળ જનમેદની રામના દર્શન માટે રાહ જોતી ઉભી હતી. રામે તેમની મનોહર ભવ્ય આકૃતિના દિવ્ય દર્શનના આનંદથી તેમણે અભૂતપૂર્વ રોમાંચ અનુભવ્યો. બધા નગરજનોનું સુંદર સ્વાગત કરવામાં આવ્યું. તેમને મિષ્ટાન્ન ભોજન આપવામાં આવ્યું અને વિલાસમય આશ્રય સ્થાનો આપવામાં આવ્યા. રામે ખૂબ માત્રામાં સુવર્ણ, નાણાં, વાહનો, ઘરમાં વપરાતા વાસણો, વસ્ત્રો, મકાનો વગેરે દાનમાં આપ્યા. આ ઘટનાઓની ભવ્યતા જોઈને વિભીષણ અને વાનરવીરો આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ રાજધાનીમાં 6 માસ સુધી રહ્યા અને ખૂબ આનંદપૂર્વક રાત દિવસ રામની સેવા કરવા લાગ્યા. તેમણે માટે 6 મહિના 1 દિવસની પેઠે પસાર થઈ ગયા. તેમને તેમના ઘર, કુટુંબ કે રાજ્ય આ બધા સમય દરમિયાન ક્યારેય યાદ આવતા નહીં. છેવટે પોતાની સાથે આવેલા બધા સાથીદારોને અને મિત્રોને રામે સભાગૃહમાં બોલાવીને યોગ્ય સ્થાને બેસાડ્યા. પછી રામે તેમને મૃદુ મધુર શબ્દ વડે કહ્યું, મિત્રો, મારી ખાતર તમે બધાએ ખૂબ પરિશ્રમ ઉઠાવ્યો છે. અલબત્ત તમારી સામે તમારી પ્રશંસા કરવી એ યોગ્ય તો નથી જ. મારી ખાતર તમે અનેક મુશ્કેલીઓ વેઠી. તમે તમારા ઘર બાર છોડી દીધા. તમારી પત્નીઓની તથા બાળકોની ચિંતા ન કરી. તમારી માલ મિલકતની પણ ફિકર ન કરી. તમારા બધા સિવાય મારે બીજા કોઈ મિત્રો છે જ નહીં, એટલે મને તમારી પ્રત્યે ખાસ પ્રેમ અને કરુણા છે. તમને હું મારા માતા પિતા કરતા પણ, મારા ભાઈઓ કરતા પણ, મારા રાજ્ય કરતા પણ, મારા પ્રજાજનો કરતા પણ, અરે મારી સીતા કરતા પણ હું વધારે ચાહું. આ મારું દ્રઢ કથન છે, એટલે હવે તમે ઘરે જાઓ એમ હું ઈચ્છું છું. તમારા હૃદયમાં મને સ્થાપીને શ્રદ્ધા અને ભક્તિપૂર્વક મારી સેવા કરજો. હું તમને તમારે પડખે, તમારી પાછળ, તમારી આગળ, તમારા ઘરોમાં જ મારા દર્શન આપવાનું સદભાગ્ય પ્રદાન કરીશ. હું તમારા ઉપર કૃપા કરીશ. તે બધાને રામના આ કૃપાપૂર્ણ પ્રેમપૂર્ણ શબ્દો સાંભળ્યા તેઓ આનંદથી અને આભારવૃત્તિથી એટલા બધા તો અભિભૂત થઈ ગયા કે તેઓ પોતાની જાતને અને આજુબાજુની પરિસ્થિતિને ભૂલી ગયા. તેઓ પોતાની આંખોને રામ ઉપર સ્થિર રાખીને હર્ષાશ્રુ વહેવડાવવા લાગ્યા. જવાબમાં તેઓ એક શબ્દ પણ ઉચ્ચારી શક્યા. તેમની જીભ કાંઈ પણ બોલવા માટે અસમર્થ હતી. પછી રામની આજ્ઞા અનુસાર સેવકો ખૂબ જથ્થામાં વસ્ત્રો, રત્નજડિત આભૂષણો લઈને આવ્યા. લક્ષ્મણને, ભરતને અને શત્રુઘ્નને રામે આજ્ઞા કરી કે બધું પક્ષના સભ્યોને વહેંચી આપો અને તેમને તે ચીજો પહેરવામાં જાતે મદદ કરો. તે ત્રણેય ભાઈઓએ વાનરોને અને વિભીષણને તે પહેરવામાં મદદ કરી. તે બધા વધારે સુંદરતાથી અને તેજથી પ્રકાશી ઉઠ્યા. પણ જે કરવામાં આવ્યું તેની વાનરો ઉપર કોઈ જ અસર ન થઈ. તે તો માત્ર પોતાના પૂજ્ય રામના ચરણોને જોતા અવિચલિત અને અક્કડ ઉભા રહ્યા. બધાએ રામને નમન કર્યું, તેમને પગે પડ્યા. રામે તેમણે મૃદુતાપૂર્વક ઉચકી લીધા અને ખૂબ પ્રેમથી તેમને આલિંગન આપ્યું. રામે વિદાય લેતા વાનરોને અને બીજાઓને કહ્યું, બાળકો અને મિત્રો, હું તમને સારૂપ્ય મુક્તિ આપું છું, જેથી તમારામાં મારા જેટલી જ શક્તિઓ અને સિદ્ધિઓ આવી જશે. જાઓ, સફળતાપૂર્વક તમારી ફરજો બજાવો, તમારી જવાબદારીઓ અદા કરો, તમને સોંપવામાં આવેલા પ્રદેશો અને લોકો ઉપર કાળજીપૂર્વક રાજ્ય કરો અને શાંતિ તથા સંપત્તિ પ્રાપ્ત કરો. રામે તેમને અનેક મૂલ્યવાન સલાહ સૂચનો આપ્યા અને જવાની રજા આપી. વાનરોના અને બીજાઓના હૃદયમાં જે ભક્તિ હતી તે જોઈને ભરત અને શત્રુઘ્ન તેમની પ્રશંસા કરવા લાગ્યા. રામની આજ્ઞા અનુસાર લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન વાનરોના સમૂહને અયોધ્યાની ભાગોળ સુધી વળાવવા ગયા. તેમને માટે તૈયાર રાખવામાં આવેલા રથોમાં વાનરોને બેઠા, પણ તેઓ વારંવાર મુખ પાછું વળીને જોતા. રામના વિયોગના વિચારથી તેમની આંખોમાં આંસુ ઉભરાય. ભાઈઓએ તેમના મુખ ઉપર જે દુઃખ જોયું તેઓ તે સહન કરી શક્યા નહીં. તેઓ તે અશ્રુ પ્રવાહોનો અને દિલગીર દેખાવોનો અર્થ જાણતા હતા. વાનરોના હૃદયમાં જે સમર્પણ ભાવના હતી તેની તેઓ પ્રશંસા કરવા લાગ્યા. નદી તટ સુધી તેઓ વાનરો અને બીજાઓ સાથે ગયા અને તેમને નદી પાર કરવા માટેની વ્યવસ્થા ઉપર દેખરેખ રાખી. પછી ત્રણેય ભાઈઓ અયોધ્યામાં પાછા આવ્યા. હનુમાન પણ તેમની સાથે પાછા આવ્યા. તેમણે પોતાના રાજા સુગ્રીવની આજીજીપૂર્વક વિનંતી કરીને કહ્યું કે હું 10 દિવસ પછી પાછો તમારી પાસે આવીશ, એવું હું તમને વચન આપું છું. હું વિયોગની વેદના સહન કરી શકતો નથી. સુગ્રીવને તે વાત ગમી નહીં. તેણે તે માટે ઘણો વિરોધ કર્યો, પણ હનુમાન તો લક્ષ્મણ વગેરે સાથે રામ પાસે પાછા આવી ગયા. એક દિવસ રામ પોતાના ભાઈઓ તથા વહાલા હનુમાન સાથે બાગમાં પુષ્કળ પ્રમાણમાં ફૂલો અને ફળો હતા. રામ એક ઊંચા આસન ઉપર બેઠા, તેમના ભાઈઓ તેમની બાજુએ બેઠા. ભાઈઓના મનમાં અમુક પ્રશ્નો પૂછવાની ઈચ્છા હતી, પણ તેઓ સંકોચ કરતા હતા. તેમણે હનુમાન તરફ જોયું અને પોતાનો ભાવ તેમને જણાવ્યો. તેઓ જાણતા હતા કે જો હનુમાન પ્રશ્નો પૂછશે તો રામ રાજી ખુશીથી જવાબ આપશે. સર્વજ્ઞ રામને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો હતો. તે બોલ્યા, હનુમાન, તારે શું જાણવાની ઈચ્છા છે, પૂછ. હનુમાને જવાબ આપ્યો કે હે દીનજનોના રક્ષક, ભરતને એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા હતી, પણ તે શંકાગ્રસ્ત અને ભયભીત બની ગયા. પ્રણામ કરીને હનુમાન રામને પગે પડ્યા, કારણ કે તેઓ હનુમાને જવાબ આપ્યો કે હે દીનજનોના રક્ષક, ભરતને એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા હતી, પણ તે શંકાગ્રસ્ત અને ભયભીત બની ગયા. પ્રણામ કરીને હનુમાન રામને પગે પડ્યા, કારણ કે પોતે રામના પ્રશ્નનો જવાબ આમ જડતાપૂર્વક આપ્યો હતો અને રામે પોતાને બોલવાની આજ્ઞા કરી તે બદલ તેમણે આભાર પ્રદર્શિત કરવા માંગતા હતા. પછી રામ બોલ્યા, હનુમાન તું મારા સ્વભાવને બરાબર જાણે છે. મારામાં અને ભરતમાં કોઈ ભેદ નથી, અમે બે જુદા નથી. જ્યારે ભરતે આ શબ્દો સાંભળ્યા ત્યારે તે રામને પગે પડ્યા અને બોલ્યા, હે શરણે આવેલા લોકોના દુઃખોને દૂર કરનાર, સાંભળો, મારી ભૂલો બદલ ક્ષમા કરો અને મારું રક્ષણ કરો. મારા મનમાં કોઈ શંકા નથી, સ્વપ્નમાં પણ મને શોક કે આસક્તિ નથી. અલબત્ત તે તમારી કૃપાનું અને કરુણાનું જ ફળ છે. તમે બધા સદગુણોનો ભંડાર છો. હું સજ્જનો અને દુર્જનો વચ્ચેનો ભેદ સમજવા માંગુ છું. રામે કૃપા કરીને જવાબ આપ્યો, ભાઈ સજ્જનોના અનેક લક્ષણો છે, વેદમાં અને પુરાણોમાં તે ગણાવ્યા છે. તે બેની વચ્ચેનો તફાવત ચંદન વૃક્ષ અને કુહાડી વચ્ચેના ભેદ જેવો છે. નોંધ કર કે જ્યારે કુહાડી તેને કાપે છે ત્યારે પણ ચંદન વૃક્ષ કુહાડીને પોતાની સુગંધ વડે સુગંધિત બનાવે. કુહાડી તેને મારી નાખે છે પણ ચંદન વૃક્ષ પોતાના ખૂનીનું પણ શુભ કરે છે. તેથી બધા લોકો ચંદનનું ઊંચું મૂલ્યાંકન કરે છે. પોતાના કપાળ ઉપર ચંદનનો લેપ થાય એ દેવોને પણ ગમે છે. પણ શુભ કરનાર ચંદન વૃક્ષને ઈજા કરનાર કુહાડીનું શું થાય છે તે જો. તેને અગ્નિમાં રાખવામાં આવે છે. જ્યાં સુધી તે લોઢું લાલચોળ બની જાય નહીં ત્યાં સુધી તેને ગરમ કર્યા બાદ તેના ઉપર હથોડાના પ્રહારો કરવામાં આવે છે અને તેને ધાર અને તીક્ષ્ણતા આપવામાં આવે છે. આ રીતે દુષ્ટ લોકો સજ્જનોને દુઃખ આપે છે પણ પોતે ગમે તેટલા ઈજા કરવામાં આવી હોવા છતાં સજ્જનો તેમનું ભલું જ ઈચ્છે છે અને ભલું કરે છે અને તેથી તેમને શું લાભ થાય છે? તેઓ જરૂર સ્વર્ગમાં જાય છે, અર્થાત તેઓ સતત આનંદમાં રહે છે. તેથી ઉલટું દુષ્ટ લોકો સતત દુઃખમાં અને અસંતોષમાં સબડે છે, અર્થાત તેમને નરક સમાન વેદના ભોગવવી પડે છે. બહારથી તેઓ સુખી જણાય પણ તેમને આવાહન કરેલી અપકીર્તિ અને તિરસ્કારોને કારણે તેઓ અંદર રીબાતા હોય છે. હવે હું તને સજ્જનોના લક્ષણો કહીને સંભળાવીશ, તે તું સાંભળ. તેઓ ઇન્દ્રિય સુખોના મોહમાં પડતા નથી. તેમનામાં બધા શ્રેષ્ઠ સદગુણો હોય છે. તેમનામાં સદાચાર હોય છે. બીજાઓના સુખે તેઓ સુખી થાય છે અને બીજાઓના દુઃખે તેઓ દુઃખી થાય છે. તેમને શત્રુઓ હોતા નથી અને હોય તો પણ તેઓ તેમની ચિંતા ફિકર કરતા નથી. તેમનામાં પ્રજ્ઞાન, વિષયગત જગતનું જ્ઞાન અને ઊંડી અનાસક્તિ હોય છે. તેમના હૃદય કોમળ હોય છે. અનાથ અને નિર્બળ લોકો પ્રત્યે તેમને કરુણા હોય છે. તેઓ મન, વચન અને કર્મની વિશુદ્ધિથી મારા ચરણોની પૂજા કરે છે. તેઓ મારી સેવા કરવામાં આનંદ માને છે. તેમને કીર્તિ અપકીર્તિની, માન અપમાનની ક્યારેય દરકાર હોતી નથી. તેમને હંમેશા બીજાની સેવા કરવામાં રસ હોય છે. સ્વપ્નમાં પણ તેઓ સ્વાર્થના આવેગને તાબે થતા નથી. તેમના કૃત્યો પારદર્શક રીતે સરળ હોય છે. તેમના હૃદય હંમેશા શીતળ અને અવિક્ષિપ્ત હોય છે. ત્યાગ કરવાની તકો માટે તે ઝંખતા હોય છે. તેઓ હર ક્ષણે આનંદમાં ડૂબેલા રહે છે. તેમને મન સ્તુતિ અને નિંદા સમાન જ હોય છે. હે ભાઈ, જે માણસમાં આવા લક્ષણો હોય તેનો સ્વભાવ મારા જેવો છે એમ જાણ. તે મારા રૂપ છે, હું તેના રૂપ છું. આ વાતને સત્ય માનજે. હવે હું તને દુષ્ટજનોના લક્ષણો કહીશ. ધ્યાનપૂર્વક સાંભળ. સર્વ ઉપાયો વડે તારે તેમના સંગથી દૂર રહેવું. તેમની ભાઈબંધીથી તું દુઃખી બની જઈશ. બીજાની સમૃદ્ધિ જોઈને દુર્જનોનું હૃદય દુઃખી બને. બીજાઓની નિંદા કરવામાં તેમને સદભાગ્યને આવકારવા જેવો આનંદ મળે છે. સજ્જનોના છ શત્રુઓ છે: કામ, ક્રોધ, લોભ, કામના, અભિમાન અને દ્વેષ. દુર્જનો તે છ ને પોષે છે. તેઓ હંમેશા તેમના ઈશારા અને હાક ઉપર ખડે પગે તૈયાર રહે છે. તે છ દોષોની ઈચ્છા મુજબ તેઓ હરે ફરે છે અને કાર્ય પણ કરે છે. તેમના સ્વભાવમાં દયા અને ઉદારતા હોતા નથી. કોઈ પણ કારણ કે ઉશ્કેરણી વગર તેઓ બીજાઓ સાથે ઝઘડા કરતા રહે છે. પોતાનું શુભ કરનારાઓ સાથે પણ તે દુશ્મનાવટ કેળવે છે. તેમના હૃદય પથ્થરના બનેલા હોય છે. મોર મનોહર દેખાય છે, તેનો કૈકારો મધુર હોય છે પણ તે સર્પોને મારી નાખે છે. તે જ રીતે દુર્જનો બીજાઓને ઈજા પહોંચાડવા માટે ઉત્સુક હોય છે. તેઓ બીજાઓની પત્નીઓની કામના કરે છે. બીજાઓને બદનામ કરવામાં તેમને મજા પડે છે. તેઓ પાપમાં દુષ્ટતામાં રાસ્તા હોય છે. તેઓ બધો જ સમય દુષ્ટ પાપી મનવાળા હોય છે. તેઓ માણસોમાં સૌથી વધારે અધમ હોય છે. તેમને આ કર્મોની ઉપયુક્ત શિક્ષાનો ભય હોતો જ નથી. જ્યારે બીજાની પ્રગતિ જુએ છે કે તેને વિશે સાંભળે છે ત્યારે તેમનામાં એવી અદેખાઈ પેદા થાય છે કે જાણે અસહ્ય રીતે તેમનું માથું દુખતું ન હોય. જ્યારે તેઓ બીજાઓને દુઃખમાં સપડાયેલા જુએ છે ત્યારે તેમને આનંદ થાય છે. બીજાઓને દુઃખી જોઈને તેઓ એટલો બધો હર્ષ પામે છે કે જાણે કોઈ પ્રદેશ ઉપર રાજા તરીકે એમનો અભિષેક ન થયો હોય. તેમનામાં ખૂબ અહંકાર હોય છે. સ્વપ્નમાં પણ તેમને બીજાઓને મદદ કરવાનો વિચાર આવતો નથી. તેમનું હૃદય કામનું, ક્રોધનું અને બીજા આવેગોનું જન્મસ્થાન હોય છે. તેમને માતા પિતા, ગુરુઓ અથવા વડીલો પ્રત્યે માન હોતું જ નથી. સારી વ્યક્તિઓનું અથવા ભગવાનનું નામ સાંભળતા વેત જ તેમને અણગમો આવે છે. તેમની બુદ્ધિ જળ હોય છે. તેમનું આચરણ નિંદનીય હોય છે. કલયુગમાં તેમની સંખ્યા ખૂબ હશે. ભાઈ, બધા સત્કારીઓ પૈકી જરૂરિયાત વાળા માણસને મદદ કરવી તે શ્રેષ્ઠ સત્કાર્ય છે. બધા દુષ્કૃત્યો પૈકી અન્યોને ઈજા કરવા જેવું બદતર દુષ્કૃત્ય અન્ય કોઈ નથી. વેદોના અને પુરાણોના ઉપદેશોનો આ સાર છે એમ સમજ. સર્વત્ર સજ્જનોએ આ જ આદર્શ પોતાની સમક્ષ રાખ્યો છે. માનવ જન્મનો લાભ મળ્યા છતાં જેઓ બીજાને ઈજા પહોંચાડવામાં રાચે છે તે નિમ્ન સ્તર પશુઓના સ્તર ઉપર સરી પડે. તેઓ પછી પશુઓ તરીકે જન્મ લે છે અને મરે છે. અથવા જો તેઓ ફરી મનુષ્ય તરીકે જન્મે તો તેઓ અજ્ઞાનને કારણે અને અજ્ઞાન વડે જન્મતી અંધતાને કારણે વધારે દુષ્કૃત્યો કરે છે. હું તેમને માટે તેમના કર્મોનું ફળ આપનાર માપક છું અને અતિ લાંબા સમય સુધી તેમને અંધકારમાં બાથોડિયા મારવા પડે પછી જ હું તેમને મારી ઝાંખી કરવાની કૃપા કરું છું. વારંવાર જન્મવરણના ચક્રમાં તેમને નાખું છું અને તેમને બોધ મળે તે માટે તેમને ચડતી પડતીના અનુભવો પણ કરાવું છું. હે ભરત, દેવો, મુનિઓ અને મહાત્માઓ પોતાની જાતને દ્વૈતવાળા કાર્યોમાં પરોવતા નથી. તેઓ સમર્પણ ભાવથી સતત મારી પૂજા કરવામાં જ ગૂંથાયેલા રહે છે. કર્મોના ફળોની કામના કે આસક્તિ રાખ્યા સિવાય તેઓ કર્મ કરતા જ રહે છે. જો કોઈ ફળ પ્રાપ્ત કરવા માટે તપ કરવામાં આવે, ફળ માટે કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે તો સારા નરસા કર્મોના સારા નરસા ફળ ભોગવવા માટે માણસોને ફરી ફરી જન્મ લેવો પડે છે. જો ફળની કામના રાખવામાં ન આવે અને છતાં તે કામ દિલની સચ્ચાઈ પૂર્વક યોગ્ય રીતે કરવામાં આવે તો તે કર્મ બંધનકારક થતા નથી. ઉલટું તે કર્મ કર્તામાં જ્ઞાન ઉત્પન્ન કરે છે. તેથી તેની ભક્તિમાં અને સમર્પણ ભાવનામાં ખૂબ વૃદ્ધિ થાય છે. પરિણામે તેઓ માણસ પરમાત્માની વધુ નજીક જાય છે અને છેવટે તેમનામાં વિલીન થઈ જાય છે. જ્યારે તું આ લક્ષણોના આધારે સારા નરસાનો વિવેક કરી શકીશ અને સારા માણસોનો સંગ પસંદ કરી સત્કારીઓ કરીશ ત્યારે તું સંસાર સાગરના વમળોમાંથી તારી જાતને મુક્ત કરી શકીશ. ભાઈ, એમ સમજ કે સારા નરસા વચ્ચેના ભેદો મૂળભૂત રીતે આસક્તિના અને વિકાસના છે. જગતને સત્ય માની લેવાથી તે પેદા થાય છે, જ્યારે હકીકતમાં જગત સત્ય પણ નથી અને તે અસત્ય પણ નથી. આ ભ્રાંતિમાંથી અને દ્વંદ્વમયતામાંથી મુક્ત બનેલા લોકો જ મહાત્મા છે. તેમણે સાક્ષાત્કાર કર્યો હોય કે અવિવેકી આત્મા એ જ તેમની વાસ્તવિકતા છે તે જાણે છે કે બે છે જ નહીં, માત્ર એકનો જ તેઓ અનુભવ કરે છે. તે સિવાયના બાકીના લોકો અજ્ઞાની છે. આ સ્પષ્ટીકરણ જેમણે સાંભળ્યું હતું તે ભાઈઓ ભરત અને બીજાઓએ સમતા પ્રાપ્ત કરી. પ્રેમના આવેગથી તેમના હૃદય આનંદ વિભોર બની ગયા. રામને આભારપૂર્વક સાષ્ટાંગ પ્રણિપાત કરીને તેમણે રામના માયાળુપણાનો સ્વીકાર કર્યો. સ્પષ્ટ કરાયેલા દરેક મુદ્દા પરત્વે તેમણે સાષ્ટાંગ પ્રણિપાત કરે. બીજાઓ કરતા હનુમાન વધારે આનંદ વિભોર બની ગયા. પછી ભાઈઓ અને હનુમાન સાથે રામ રાજમહેલમાં ગયા. આ પ્રમાણે રોજ બનવા લાગ્યું. બોધ કરવા અને પછી રાજ્ય વહીવટ અંગેની ફરજો બજાવી. એક દિવસ રામને ઈચ્છા થઈ કે ગુરુઓ તથા બ્રાહ્મણો સાથે અયોધ્યાના નાગરિકો રાજમહેલમાં એકત્રિત થાય. બધા એકઠા મળ્યા. તેમને આરામમય આસનો ઉપર બેસાડવામાં આવ્યા. રામ તે ખંડમાં આવ્યા અને આમ બોલ્યા. હે નાગરિકો, ગુરુઓ અને બ્રાહ્મણો, તમને મારા સાષ્ટાંગ પ્રાણીપાત શાંતિપૂર્વક અંત સુધી મારા શબ્દો ધ્યાનપૂર્વક સાંભળો. હું અભિમાનપૂર્વક કે સ્વાર્થી ઈચ્છાથી તમારી આગળ પ્રવચન કરતો નથી. હું તમારો રાજા છું એનું પ્રદર્શન કરવા માટે હું અહીં બોલી રહ્યો નથી. જો તમને મારા શબ્દો સારા લાગે તો હું જે માર્ગ સૂચવું છું તેને અનુસરજો. પણ મારે કહેવું જોઈએ કે જે લોકો ધ્યાનપૂર્વક મારા શબ્દો સાંભળશે અને તે પ્રમાણે વર્તશે તે જ મને વ્હાલા લાગશે. માત્ર તેઓ જ મારા ભાઈઓ છે. જો હું કાંઈ ખોટું બોલું તો સંકોચ વગર મને તરત જ બતાવજો. ઠીક. વેદો, પુરાણો અને બધા દેશોના જ્ઞાની લોકો કહે છે કે માનવ જન્મ એક સૌથી વધારે વિરલ તક છે. પૂર્વજન્મોમાં અને પુણ્યોનો સંચય કર્યા સિવાય માનવ જન્મ મળતો નથી. દેવો પણ તે તકની ઈચ્છા રાખે છે અને માનવ જન્મ પ્રાપ્ત કરવો તેમને પણ કઠિન લાગે છે. માનવ જન્મ મુક્તિનું દ્વાર ખોલી આપે છે. સાધના કરવાની અને તેનો લાભ ઉઠાવવાની તે વિશાળ તકો પૂરી પાડે છે. માનવ શરીરનો ઉપયોગ ઇન્દ્રિય સુખો માણવા માટે કરવાનો નથી. તેને સ્વર્ગ પ્રાપ્તિનું સાધન માનવાનું નથી. સ્વર્ગ મેળવી ત્યાંના રમકડા અને સુખો ભોગવવાનું સાધન માનવાનું નથી. એ બધા સુખો તો ક્ષણભંગુર છે. તે ફરી તમને જન્મ મરણના ચક્રમાં નાખે છે. એટલે આ સુખો દુઃખ જ લઈને આવે છે તેમ સમજો. માત્ર મૂર્ખ લોકો જ આ ઇન્દ્રિય સુખો પાછળ દોડ મૂકશે. તેવા સુખો માણસ માટે વિષ સમાન છે. શું અમૃત છોડીને વિષ શોધવું તે યોગ્ય છે? જે લોકો વિષ માટે ઝંખના કરે છે તે સજ્જનો હોઈ શકે જ નહીં. તેઓ ચિંતામણીનો ત્યાગ કરીને કાચનો મણકો પસંદ કરનાર લોકો જેવા મૂર્ખ છે. માનવ શરીર પ્રાપ્ત કરીને જો માણસ તેનો ઉપયોગ સંસાર સાગરને પાર કરવા માટે ન કરે તો તે સાચે જ કમનસીબ અને જડ બુદ્ધિ વાળો છે અને તેથી દયાપાત્ર છે. તે સાચે જ આત્મઘાતી છે, પોતાની પ્રગતિનો જ દુશ્મન છે. માટે માનવ જન્મ પ્રાપ્ત કરેલા લોકોએ ભાન રાખવું જોઈએ કે ભગવાન આત્મા રૂપે દરેક જણમાં રહેલા છે. દરેકને ભગવાન માનીને તેની સેવા કરવી જોઈએ. એવું માની લેવું જોઈએ કે તેની સેવા એ ભગવાનની સૌથી વધારે યોગ્ય સેવા છે. હૃદયથી ભગવાનની આજ્ઞાઓનું પાલન કરો. બધી પ્રવૃત્તિઓ તમે ભગવાનને સમર્પિત કરતા હો તે રીતે કરો. હે નાગરિકો, આ લોકમાં તથા પરલોકમાં સુખી થવાની ઈચ્છા વાળા હે નાગરિકો, મારા શબ્દો ધ્યાનપૂર્વક સાંભળો. તેમને તમારા માર્ગદર્શક બનાવો, તમારું લક્ષ્ય બનાવો. આ માર્ગને અનુસરો. ભગવાન પ્રત્યે તથા આત્મ સાક્ષાત્કાર પ્રત્યે દોરી જતા બધા માર્ગોમાં ભક્તિ માર્ગ સૌથી સહેલો છે. તે માર્ગ મનને પૂર્ણ આનંદ આપે છે. વિવેકના અને ભ્રાંતિને દૂર કરવાના એટલે કે જ્ઞાનના માર્ગમાં ઘણી મુશ્કેલીઓ તથા ઘણા અવરોધો નડે છે. મનને સંકલ્પ રહિત બનાવી દેવું તે લગભગ અશક્ય છે. જે લોકો કઠણ જ્ઞાન માર્ગને મુસાફરી કરે છે તેઓ પણ જો તેમના હૃદયમાં ભક્તિ અને પ્રેમ હોય તો જ મને વાલા લાગે છે. ભક્તિ સમાન બીજું કાંઈ જ નથી. ભક્તિમાં બંધનો હોતા નથી, તે સ્વતંત્ર છે. તે માણસને બધા જ આનંદો અને પ્રસન્નતા આપે છે. એ વાત ઉપર ભાર મૂકવો જોઈએ કે માત્ર સત્સંગની ખોજ કરીને સત્સંગમાં રહો તો જ તમે ભક્તિમાં પ્રગતિ સાધી શકો છો. પ્રવચન આગળ ચલાવતા રામે કહ્યું, હે મારા રાજ્યના લોકો સાંભળો, હું તમને એક બહુ મહત્વનું સત્ય કહેવા માંગુ છું, જેને ઘણીવાર તમે સ્પષ્ટતાપૂર્વક સમજી શકતા નથી. શિવમાં અને કેશવમાં જરા પણ ભેદ ન માનશો. ભગવાન એક જ છે એમ માનજો. નામ રૂપ ભિન્ન ભિન્ન ભલે હોય પણ દિવ્યાત્મા તો એક જ છે. તે દિવ્યાત્મા દરેક જણમાં સરખી શક્તિ પૂર્વક રહેલો છે. રામના મુખેથી આ અમૃતમય બોધને સાંભળીને નાગરિકોએ પૂજ્યભાવપૂર્વક રામને નમન કર્યું. પોતાનો આભાર વ્યક્ત કરવા એક નાગરિક આગળ આવ્યો. તે બોલ્યો, હે સ્વામી, અમને અમારા જીવન કરતા પણ તમારામાં વધારે આસક્તિ. તમારે લીધે અમારા શરીર તંદુરસ્ત અને સબળ છે. તમારે લીધે અમારા ઘરોમાં આનંદ અને સુખ ગુંજી રહ્યા છે. તે બધું જ તમારી કૃપાનું પરિણામ છે, તમારી કૃપાનું આ ફળ છે. તમે અમને શોકથી મુક્ત કર્યા છે અને તમારા પ્રત્યે આકર્ષ્યા છે. હે મહારાજ, તમારી પેઠે બીજું કોણ અમને આટલા પ્રેમપૂર્વક આવો બોધ આપવાનું છે? અમારા માતા પિતા અમારી પાસેથી સ્વાર્થી કામનાઓ પૂર્ણ કરાવવાનું જ શોધે છે. બસ માત્ર એટલું જ, અમે તમને શા કામમાં લાગવાના હતા છતાં પણ તમે અમને સ્વર્ગનો આનંદ પ્રાપ્ત કરવાની તાલીમ આપી રહ્યા છો, તેથી અમને પૂરો સંતોષ થાય છે. રાક્ષસ જાતિનો નાશ કરીને તમે અને તમારા ઉમદા અનુયાયીઓએ જગતની ભવ્ય સેવા બજાવી છે. અમે કદી પણ તમારા જેવા દયાળુ અને વિચારશીલ સ્વામી, મિત્ર, પિતા કે માતા પ્રાપ્ત કરી શકવાના નથી. લોકોએ ખૂબ માત્રામાં રામ સમક્ષ પોતાના આનંદની અને પ્રબુદ્ધ થયાની ભાવના પ્રગટ કરી. તેમની વફાદારીને તથા આધ્યાત્મિક બાબતો વિશે વધુ ને વધુ જાણવાની ઉત્સુકતા જોઈને રામ ખૂબ રાજી થયા. પછી નાગરિકોએ રામની રજા લીધી અને તેઓ પોતાના ઘરે પાછા ગયા. પોતાને શીખવાડવામાં આવેલા મૂલ્યવાન સત્યોને તે યાદ કરવા લાગ્યા. અયોધ્યા નગરીમાં દરેક ઘરે એક પુષ્પનો બગીચો હતો. ઘરના લોકો બાગનું પ્રેમપૂર્વક અને દરકારપૂર્વક જતન કરતા હતા. અયોધ્યામાં સતત વસંત ઋતુ જ રહેતી, કારણ કે વર્ષના બારે માસ દરમિયાન વૃક્ષ ઉપર ખૂબ ફળફૂલ ઉગેલા રહેતા. પુષ્પ ઉપર ભ્રમરોના સમૂહો ગુંજારવ કરતા. તે ગુંજારવ નગરીમાં બધે જ સંભળાતો. પુષ્પોની સુગંધવાળી શીતળ વાયુ લહેરી દરેક જણનું સ્વાગત કરતી. નગરીના બાળકો અને અનેક જાતના પંખીઓ પાળતા. તે પંખીઓના ગાન અને કલરવ કાન માટે મધુર સંગીત ઉત્પન્ન કરતા. રામના કલ્યાણકારી શાસન હેઠળ નાગરિકો પાસે જે ધન સંપત્તિ અને સમૃદ્ધિ હતી તેનું વર્ણન હજાર જીવો વાળા શેષનાગ પણ કરી શકે તેમ ન હતું. રામ ધર્મની જે રક્ષા કરતા તેમાં વૃદ્ધિ કરતા તેનું એ પરિણામ હતું. રામે ઘણા અશ્વમેઘ યજ્ઞો કર્યા હતા. લાખો બ્રાહ્મણોને ઉદાર દાન આપવામાં આવ્યા હતા અને તેમને સુખી તથા સંતુષ્ટ કરવામાં આવ્યા હતા. વૈદિક વિધિઓ અને ક્રિયાકર્મના અભિવર્ધક અને ધર્મના નિયમોના રક્ષક, જો કે તે પોતે તો ગુણાતીત જ હતા, એવા રામ તેમજ બધા જ શુભગુણો વાળા અને કલ્યાણકારી ધર્મના નિયમોનું પાલન કરવા ઈચ્છતા બધા લોકોને મદદ કરવા તેઓ બહુ ઉત્સુક એવા સીતાએ પણ બંને એ બંને પોતાના પ્રજાજનોને તથા પોતાની જાતને ધર્મ માર્ગે ચલાવવાના કાર્યમાં સાવધાન હતા. રામના શાસનકાળ દરમિયાન શારીરિક માંદગી, માનસિક ચિંતા અને નૈતિક અધપતન તદ્દન ગેરહાજર હતા. લોકો એકબીજાને ખૂબ પ્રેમપૂર્વક ચાહતા. દરેક જણ લોક સમાજ અંગેની વેદ વિહિત ફરજોને તથા અધિકારોને આનંદપૂર્વક ચીટકી રહેતો. દેશમાં તપ, દાન, યજ્ઞની વિધિઓ અને આધ્યાત્મિક અધ્યયનો સતત ઉત્સાહપૂર્વક ચાલુ જ રહેતા. સ્વપ્નમાં પણ લોકોના મનમાં પાપી વિચારો પ્રગટ થવાની હિંમત કરી શકતા નહીં. સ્ત્રીઓ, પુરુષો, વૃદ્ધો, બાળકો બધા જ સર્વ સમયે રામના વિચારોમાં રાસ્તા હતા. રામ રાજ્યમાં કોઈ ગરીબ ન હતું, કોઈ દુઃખી ન હતું, કોઈનું અપમાન થતું નહીં, કોઈ ક્રૂર ન હતું, કોઈ દ્વેષપૂર્ણ ન હતું, કોઈ દેખાવમાં ભયંકર કે કદરૂપું પણ ન હતું. દરેકમાં સૌંદર્યના બધા ચિહ્નો હતા. પોતાના અભિમાન કે ભપકા વડે કોઈ બીજાને ઈજા પહોંચાડતું નહીં, કોઈ બીજાની અદેખાઈ પણ કરતું નહીં. બધા આત્મજ્ઞાનમાં કુશળ હતા. બધા ધર્મનું આચરણ કરવા માટે, ધર્મનું રક્ષણ કરવા માટે ઉત્સુક હતા. બધા કરુણાયુક્ત હતા અને બીજાઓની સેવા કરવા માટે તત્પર હતા. દરેક જણ બીજાના ગુણોની સ્તુતિ કરવા માટે આતુર હતો. કોઈ પોતાના હૃદયમાં અહંકારને જરા પણ અવકાશ આપતું નહીં. સમુદ્રોથી મીટળાયેલા સાતેય દ્વીપો સાથેની સમગ્ર પૃથ્વી રામના એક છત્ર નીચે હતી. સમગ્ર પ્રદેશના માત્ર રામ એક જ અવિવાદાસ્પદ સ્વામી હતા. તે રાજ્યમાં લોકો પરસ્પરના પ્રેમને અને મદદને માણતા હતા. કજિયા કંકાસનું નામ નિશાન ન હતું. ભેદભાવ અને દંડ દ્રષ્ટિગોચર થતા નહીં. અલબત્ત ભેદ માત્ર નૃત્યુમાં જ અને કલામાં જ હતો. યુદ્ધ માત્ર સાધકો અને ઇન્દ્રિયો વચ્ચે જ દેખાતો હતો. રાગ માત્ર સંગીતમાં જ દેખાતો હતો. જ્યાં કોઈ કોઈનો શત્રુ જ ન હતો તો પછી હિંસા કેવી રીતે બને? પણ લોકો માત્ર મનની સ્વચ્છંદતાને જ મારતા અને પોતાની નિમ્ન પ્રકૃતિ પર વિજય મેળવતા. નગરી અને આસપાસના પ્રદેશો કુવાઓથી, સરોવરોથી અને તળાવોથી શોભતા હતા. કેટલા સ્વચ્છ જળ, કેટલા સુંદર ઘાટ! મુનિઓ અને ઋષિઓ તેમના ભવ્ય સૌંદર્યથી આકર્ષાઈને તેમની પ્રશંસા કરતા. પોતે તે જ રીતે આકર્ષાતા, તેથી તેઓ પોતાની જાતને જ દોષ કરતા. સરોવરની અને તળાવોની સપાટી ઉપર રંગબેરંગી કમળો ઉગેલા હતા. તેમના તટો ઉપર આવેલા ઘટાદાર વૃક્ષો ઉપર બેઠેલા પંખીઓ પણ ગાતા હતા. વૃક્ષોની ડાળીઓ ઉપર પોપટ, મોર અને બીજા પક્ષીઓ એકત્રિત થતા અને આનંદ કલ્લોલ કરતા હતા. અયોધ્યા નગરી સ્વર્ગ કરતા પણ વધારે સુંદર અને તેજોમય હતી. તેની અસાધારણતા જોઈને લોકો આશ્ચર્યચકિત બની જતા. એક દિવસ બધા ક્ષેત્રોમાં લોકોને સમૃદ્ધિ ભક્ષના રામને મળવા માટે વશિષ્ઠ રાજમહેલમાં આવ્યા. રામે તેમનું પરંપરાગત રીતે સ્વાગત કર્યું. રામે તેમના પગ ધોયા, પવિત્ર જળ પીવા માટે આપ્યું. પ્રણમાંજલિ રચીને વશિષ્ઠ બોલ્યા, કરુણાસાગર, મારે એક વિનંતી કરવાની છે. તમારી માનવલીલા હું ખૂબ આનંદપૂર્વક નિહાળી રહ્યો છું. હવે મારા મનમાં એક શંકા જાગી છે. તમારી શક્તિ અગાધ છે. વેદો પણ તમારી પ્રકૃતિને પૂરેપૂરી જાણતા નથી. હે નાથ, હું કેવી રીતે તમને વર્ણવી શકું? તમને કેવી રીતે હું ઓળખી શકું? આ રાજગુરુનો અથવા પુરોહિતનો ધંધો અપમાનજનક છે. વેદો, શાસ્ત્રો અને પુરાણો કહે છે કે પુરોહિત પણ નિમ્ન દરજ્જાનું છે, કારણ કે તે એક અધમ ધંધો છે. પુરોહિતોને પોતાના યજમાનના ઘરમાં શુભ તેમજ અશુભ વિધિઓ કરાવવી પડે છે, એટલે એ ધંધો દૂષિત ગણાય છે. પ્રથમ તો હું આ ધંધો સ્વીકારવા જરા પણ રાજી ન હતો, પણ બ્રહ્મા મને મળ્યા. તેમણે મારી દશા જોઈ. તેમણે મને કહ્યું, હે પુત્ર, ભાવિમાં શું બનવાનું છે તે તું જાણતો નથી. જરા પણ કચવાટ કર્યા સિવાય આ ધંધો સ્વીકારી લે. આગામી વર્ષોમાં તેથી તને ખૂબ જ લાભ મળશે. પરબ્રહ્મ રઘુવંશમાં અવતાર લેશે. તે સાંભળીને મેં આ ધંધાને નમન કર્યું અને હું રઘુવંશનો કુલ પુરોહિત બની ગયો. હવે તેને પરિણામે તે પરમ તત્વની પ્રાપ્તિ કરી છે, જે અસંખ્ય વર્ષો સુધી જપ, તપ, ધ્યાન અને યોગ વડે જ પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત મેં અનેક યજ્ઞ યાગાદી જરા પણ તકલીફ વગર કર્યા અને કરાવ્યા છે. આ બધા સત્કાર્યોનું લક્ષ્ય છે તમારી પ્રાપ્તિ, અને મેં તમારી પ્રાપ્તિ કરી લીધી છે. મેં જે પસંદ કર્યું છે તેનાથી બીજું કયું વધારે સારું કામ મારા માટે કરવાનું છે? હે સ્વામીઓના સ્વામી, જપ, તપ, યજ્ઞો, યાગો, વ્રતો, નિયમો અને વિધિઓ વેદોમાં વિહિત છે. જ્ઞાન, પ્રાણીઓ પ્રત્યે કરુણા અને સદાચાર વિકસાવવાની તમારી હાજરી અને કૃપા પ્રાપ્ત થાય છે. હે સ્વામી, હું એક વરદાનની પ્રાર્થના કરું છું. તમારી અનંત દયા વડે તમે મને તે આપો. તમારી કરુણાપૂર્ણ આંખના ખૂણામાંથી તમારી કૃપા મારા ઉપર વરસાવો. મારે હજી ગમે તેટલા જન્મો લેવા પડે, પણ મારામાં તમારી ભક્તિ અખંડ રહો, હું આ વરદાન માંગુ છું. પછી રામની રજા લઈને વશિષ્ઠ પોતાના ઘરે ગયા. રાજ્યના પ્રજાજનો તેમના રાજા રામની મનમોહક ત્રિગુણી પવિત્ર કથા ગાવામાં પોતાનો સમય ગાળતા હતા. કોઈ પણ માણસે યોગમાં સિદ્ધિ મેળવી હોય, ઘણા વ્રતો કર્યા હોય, પણ જો તેના હૃદયમાં પ્રેમ ન હોય તો તે રામના દર્શન પ્રાપ્ત ન કરે. રામના રાજ્યમાં જ્ઞાનીને, તાપસને, વીરને, કવિને, વિદ્વાનને, સિદ્ધને કોઈને લોભ હતો જ નહીં. ધનના અભિમાનથી પ્રેરાઈને કોઈ કુમાર્ગે જતો નહીં. સત્તાનો મદ કોઈને બહેરો બનાવી દેતો નહીં. કોઈ યુવાન યૌવનના તાવથી પીડાતો જ ન હતો. સ્વાર્થના આવેગને તાબે થઈને કીર્તિ ગુમાવે તેવો માણસ રામના રાજ્યમાં ક્યાંથી જડે? વેરવૃત્તિથી દૂષિત માણસ ક્યાંથી જડે? શોકના પક્ષઘાતથી પીડાતો માણસ ક્યાંથી જડે? ચિંતારૂપી સર્પ વડે દસાયેલો માણસ ક્યાંથી જડે? તેવો કોઈ માણસ જ ન જડે. કારણ કે રામ પોતે બધા દોષોથી પર હતા અને તેથી લોકો માટે તે દ્રષ્ટાંતરૂપ હતા. તે આત્મરૂપ છે, તે ભગવાન છે. માયાના વીર સૈન્યો આ જગતમાં બધે જ પહોંચી જાય છે. કામ, લાલસા, લોભ વગેરે આવેગો તેના સૈનિકો છે. અભિમાન, નાસ્તિકતા વગેરે તેના સેનાપતિઓ છે. પણ તે જ માયા રઘુનાથ રામની દાસી છે. તે અવાસ્તવિક છે, પણ જો તમે રામની કૃપા પ્રાપ્ત ન કરી હોય તો તમે તેના બંધનમાંથી છટકી શકતા નથી. માત્ર રામની આંખના ખૂણામાંથી વહેતી કૃપા જ તમને માયાની પકડમાંથી મુક્ત કરી શકે. માયાનું પ્રભુત્વ વિશ્વની બધી જ ચરાચર વસ્તુઓ ઉપર છે. તેની પકડમાંથી કોઈ મુક્ત થઈ શકતું નથી. તે ભગવાનના પાર્થિવ પ્રતાપનું અનુકરણ કરે છે. એક કુશળ અભિનેત્રી તરીકે તે પોતાનો ભાગ ભજવે છે. તેના નાટકમાં કામ, લોભ વગેરે બીજા પાત્રો છે, પણ સચ્ચિદાનંદ સ્વરૂપ સમુદ્રમાં અને આકાશમાં લાક્ષણિક ઘેરી ભુરાશના સજીવારોપણ તરીકે પ્રગટ થતા મૂર્તિમાં પ્રેમ, અજન્મા પરમાત્મા રામમાં માયાનો લેશ પણ હોતો નથી. અયોધ્યા નગરીમાં દરેક દિવસ ઉત્સવ દિન હતો. દરેક ઉત્સવમાં મનોરંજનના નવા નવા કાર્યક્રમો થતા હતા. રામ રોજ રોજ ધન સંપત્તિ દાનમાં આપતા હતા. એવો નિયમ કરવામાં આવ્યો હતો કે કોઈએ કોઈની નિંદા કરવી નહીં, કોઈએ કોઈની ધૃણા કરવી નહીં, કોઈએ અપશબ્દ બોલવા નહીં. દરેક ઘરોમાં વેદોનું અને પુરાણોનું વાંચન થતું હતું. કોઈ જ્ઞાતિ બીજી જ્ઞાતિને હલકી ગણતી નહીં. દરેક જણ પરંપરાગત વ્યવસાય સંભાળતો, વિહિત ધારાધોરણને માન આપતો. એટલે રામના હૃદયમાં પોતાની પ્રજા પ્રત્યે કરુણા અને પ્રેમ વૃદ્ધિ પામ્યા. રામના રાજ્યમાં પત્નીઓ જે ભક્તિ અને સમર્પણ ભાવથી પોતાના પતિઓની સેવા કરતી તે જોઈને દેવોને પણ તે પુરુષોની ઈર્ષા આવતી. પતિઓ પણ તેવી સેવા માટે યોગ્ય બનતા અને શોભતા. પોતાના જીવનસાથીને કોઈ પણ રડાવતું નહીં, એક પણ આંસુ સારવા દેતું નહીં. પતિ અને પત્ની પોતાને પરસ્પર એકબીજાનું અર્ધાંગ સમજતા, એટલે તેઓ એકરૂપ બનીને જીવતા, એકબીજાના શ્રેષ્ઠ હિતોની કામના કરતા, તે આદર્શને સિદ્ધ કરવા તત્પર રહેતા. રામના સમયમાં કોઈ પણ માણસ કોઈ પણ સંજોગોમાં અસત્યનો આશ્રય લેવા પ્રયત્ન કરતો નહીં. પુત્રો અને પુત્રીઓ માતા પિતાની અને ગુરુઓની આજ્ઞાનું પાલન કરતા. દરેક જણ સ્વર્ગના રાજા ઇન્દ્ર જેવો સુખી હતો. દરેક ઘરમાં કુબેરના ભવનની પેઠે પુષ્કળ અનાજ અને ધન સંપત્તિ હતા. ચકોર પક્ષીઓ જાણે તે શરદ ઋતુના ચંદ્રને જોતા હોય તેમ આનંદપૂર્ણ હતા. સ્ત્રીઓ પોતાના અંતપુરના બારણાની પાછળ રહીને રામના દર્શન કરતી અને આનંદ પામતી. ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન શ્રી રામના દિવ્ય સૌંદર્યને સતત જોયા કરતા અને મનમાં આનંદની સનેનાટી અનુભવતા. જ્યારે રામ રાજ્ય કરતા હતા ત્યારે સમગ્ર જગત દેદીપ્યમાન બની ગયું હતું. પાપનું ક્યાંય નામ નિશાન ન હતું. તાપસો અને સંન્યાસીઓ નિર્ભયપણે ગાઢ જંગલોમાં વિચરણ કરતા હતા. પ્રતિદિન રાજા પ્રજાના પરસ્પર પ્રેમમાં વૃદ્ધિ થતી હતી. પૃથ્વી પ્રેમ અને પ્રકાશ વડે ચમકી ઉઠી. વનોમાં બારે માસ લીલોતરી છવાયેલી રહેતી. પશુ પંખીઓ પરસ્પર વેરવૃત્તિ ભૂલી ગયા. ક્યાંય દ્વેષનો લેશ પણ દેખાતો નહીં. તે શબ્દનો ઉચ્ચાર પણ ક્યાંય સાંભળવા મળતો નહીં. બધા મજબૂત બિરાદરીની ગ્રંથિ વડે બંધાયેલા હતા. દરેક વ્યક્તિ રામની ઉત્કૃષ્ટતા અને સિદ્ધિઓનું વર્ણન ઉત્સાહપૂર્વક કરતી હતી. એક દિવસ રામ પોતાના ભાઈઓ સાથે સભાગૃહમાં સિંહાસન ઉપર બિરાજ્યા હતા. એક ખૂબ દુઃખી બ્રાહ્મણે સભાગૃહમાં પ્રવેશ કર્યો. તે ઘણા કઠોર શબ્દો બોલ્યો અને પોતાના દુઃખને દૂર કરવા માટે આજીજી કરવા લાગ્યો. તે બોલ્યો, ખેદની વાત છે કે આજે સૂર્યવંશની કીર્તિનો અંત આવ્યો છે. મને ભૂતકાળમાં શિબી, રઘુ, દિલીપ, સગર જેવા રાજાઓની યાદ આવે છે. કારણ કે તેમના રાજ્યમાં આવા અન્યાયો કદી પણ બન્યા ન હોત. શું પિતાના જીવતા પુત્ર કદી મરી જાય ખરો? જો રાજા સારો હોય તો એવી વિપત્તિ આવી પડે ખરી? પણ આજે મેં એમ બનતું જોયું. રામ સર્વ વ્યાપક હતા, એટલે શું બન્યો તે તેઓ જાણતા હતા. બ્રાહ્મણના શબ્દો સાંભળીને તે વ્યગ્ર બની ગયા. તેમણે મનમાં તે બ્રાહ્મણના પુત્રના મૃત્યુના કારણની તપાસ કરી. તેમને માલુમ પડ્યું કે કોઈ વહીવટી દોષથી તેમ બન્યું નથી. તેમને ખબર હતી કે તે દુષ્ટ વિચારોનું પરિણામ હતું, એટલે તેમણે એવા નિયમો ઘડ્યા અને એવી મર્યાદાઓ સ્થાપી કે જેથી માણસોના મનમાં દુષ્ટ વિચારો ઉદભવે જ નહીં. તેની નાની બાબતો ઉપર પણ રામ ખૂબ ધ્યાન રાખતા. આવી ઘટનાઓ ફરી ન બને તે માટે તેમણે પગલાં લીધા. તેમણે પોતાની જાતની પણ દરકાર લેવાની છોડી દીધી અને લોકો સુખી બને તે લક્ષ્યને સિદ્ધ કરવાનો તેઓ પ્રયત્ન કરતા હતા. પોતાની પ્રજા, પોતાના શરીર જેટલી જ પ્રિય હોય તેમ તે તેની કાળજી રાખતા. પ્રજાજનોને પણ રાજાના પ્રેમનું અને સુખનું ઊંચું મૂલ્ય હતું. રામ તેમને પોતાના હૃદય જેટલા વહાલા હતા. રાજા કદી લોકોની ઈચ્છા વિરુદ્ધનું કામ કરતા નહીં. પ્રજાજનો પણ રામની આજ્ઞાઓથી તલ માત્ર પણ વિચલિત થતા નહીં. આમ રામ રાજ્ય ઘણા વર્ષો સુધી તેજસ્વી રીતે ચાલ્યું. રામ ખુદ નારાયણ હતા એટલે પૃથ્વીમાં અને તેના ઇતિહાસમાં રામ રાજ્યનું યશ ગવાવા લાગ્યું, કારણ કે તે સત્ય અને ધર્મ માનવ જાતિના સાચા સંરક્ષકો છે.